વીર સંવત 2504 માછાસદ પાંચમ ગુરુવાર તારીખ 15/12/77 ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામી નું શ્રી પ્રવચન સાર શાસ્ત્ર માં અગ્નિ તત્વ પ્રજ્ઞાપન અધિકાર ની ગાથા 172 માં અલિંગ ગ્રહણ ના બોલ 11, 12 અને 13 ઉપર સ્વર્ણપુરી માં પ્રવચન સળંગ પ્રવચન નંબર 9.
નમો લોય સૌરિયંતાણમ નમો લોય સૌસિદાનમ નમો લોય સૌરિયાણ નમો લોય સૌજાયણ નમો લોય સૌ ત્રિકાવતિ શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંદારી ઉજેન્દ્રમૌ સુમંગળમ નમઃ સુમતિસ્વાદાય સ્વાનુભૂત્યાચાસ્તી સ્વાય ભવાય સર્વાદા.
પ્રવચન સાર 172 ફરીને જરી જુઓ. 11 લિંગ દ્વારા એટલે ઉપયોગ નામના લક્ષણ દ્વારા, ગ્રહણ એટલે પૌદ્ગલિક કર્મનું ગ્રહણ જેને નથી. અહીં તો આત્મા એને કહીએ કે જેને પુણ્યપાપનું કરતા પણ નથી, શુભાશુભ ભાવનું કરતા પણ નથી, તેથી તેને કર્મ દ્રવ્ય કર્મનો સંબંધ નથી. એને આત્મા કહીએ કારણ કે પુનપાપના ભાવ છે એ કઈ આત્મા નથી, અને એનું કરવા પણ એ આત્મામાં નથી. એ તો પુનપાપના ભાવને જાણનારો એટલે એ તો પોતે અલિંગ ગ્રહણ કર્મનો સંબંધ જેને નથી, અને વિકારના કરતા પણ જેના સ્વભાવમાં નથી એને અહીંયા આત્મા કહેવામાં આવે છે. સમજાણું કઈ? હા, આવી વાત જોઈ એ કરતા અર્પણાની વ્યાખ્યા કાલે ગઈ છે. જ્ઞાયક સ્વરૂપ છે ને ચૈતન્ય, એ જ્ઞાયક સ્વભાવમાં પુનને પાપના ભાવ નથી, તેથી તેનો એ કરતા નથી, તેથી તેને પુન પાપના ભાવથી કર્મનો સંબંધ થાય એ આત્મામાં નથી. આવી વાત છે. એ 11 બોધ થયો, 8 દિથિયા 8 કાલ 8 દિથિયા 12 થી શરૂ કર્યું છે ને, બુધવારે બધું 8 માં 11 બોલ થયા, આજ આ 12 બોલ છે. જેને લિંગો દ્વારા એટલે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ એટલે વિશ્વનો ભોગ નથી. એ તો અનિન્દ્રિયનો ભોગતા છે. વિષયનો ભોગ તો રાગ છે, ઇન્દ્રિય દ્વારા રાગ ને એ વસ્તુ એના સ્વરૂપમાં નથી. આવી વાત છે. જેમ પર્યાયમાં એ નથી, અહીં તો નિર્મળ પર્યાય છે તેનો એ કરતા, અને નિર્મળ પર્યાય છે તેનો એ ભોગતા. એની વાત બહુ બાપુ, શરીરનો ભોગતા તો નહીં, સ્ત્રી આદિના શરીરનો લક્ષ્મીનો ભોગતા નહીં, પણ તેના તરફના વલણવાળો જે રાગ છે એનો એ ભોગતા આત્મા નહીં. કારણ કે રાજ છે એ પર તત્વ આત્મતત્વ થી ભિન્ન તત્વ છે. એટલે જેની દ્રષ્ટિ દ્રેય સ્વભાવ પર ગઈ અને સમ્યક દર્શન થયું, એને ઇન્દ્રિયના વિષયનો ભોગ એ આત્મામાં નથી. છે જ્ઞાની માને છે ને, હું વિષય ભોગવું છું એવા ભાવને કરે છે અને ભોગવે છે. વસ્તુના સ્વરૂપની દ્રષ્ટિ જેને છે એને આ નથી. સમજાણું કાંઈ આવો વાત આવો મારે છે. પહેલો સમ્યક દર્શનનો વિષય જે અલૌકિક ભરવું, એને દ્રષ્ટિમાં ન લઈને એનો સ્વીકાર ન થાય ત્યાં સુધી બધા થોથા છે. એથી એમ કહીને કે ભગવાન આત્મા, એને અમે કહીએ કે ઇન્દ્રિયના વિષયનો લિંગ તેનો ભોગતા નથી, અલિંગ્રહણ છે. આચાર્ય ઘણું એક એક બોલમાં સૂક્ષ્મ પણ નાખ્યું છે. જેને ધર્મ પામવો છે, આ જેને ધર્મ કરવો છે એની દ્રષ્ટિ તો વસ્તુના સ્વભાવ પર હોય છે. એથી એની પર્યાયમાં તો શાંતિ અને આનંદ ને વિતરાગતાની પર્યાયનું કરવા પણ અને ભોગવા પણ છે. એ પણ વિતરાગી પર્યાયનો કરતા એ પણ ઉપચારથી છે, કેમ કે દ્રવ્ય કરતા નથી, પર્યાય કરતા છે. આવ્યું છે ને કલશમાં આવી ગયું છે, નિર્મળ પર્યાયનો કરતા આત્મા અને એનું એ કર્મ એ તે ઉપચાર છે. વ્યવહાર ભેદ પડી જોઈએ. હા વસ્તુ જે છે એ તો ચિત્ત ઘન આનંદ ઘન પ્રભુ, એ ધ્રુવ છે એ નિર્મળને કેમ કરે અને નિર્મળને કેમ ભોગવે? એની કરતા નિર્મળ પર્યાય, તેની કરતા નિર્મળ પર્યાય તેનું કાર્ય, એ ષટકારકનું પરિણામ નિર્મળ પર્યાયમાં જેણી વાંચે પ્રભુ, આ તો બીજી જાતની કેળવણી છે. જગતના અભ્યાસ પાપના બધા છે, ડાક્ટરના ને વકીલના ને. ઇંગ્લેન્ડમાં લંડનમાં જાય ને ભણવા, બધા પાપના ભાવ છે, પાપના ભણતર છે. અહીંયા તો પ્રભુ ચૈતન સ્વભાવ પૂર્ણાનંદનો નાથ પ્રભુ ધ્રુવ, એ વિકારનો કરતા નથી, માટે તે એને કર્મનો સંબંધ નથી ધ્રુવને. સમજાણું કાંઈ? તેમ તે ઇન્દ્રિયના વિષયનો ભોગતાનો ભાવ એ તો વિકાર છે, સ્વભાવ તો પોતા છે ને એનો. જેને દ્રષ્ટિમાં ભગવાન અતિન્દ્રિય આનંદ સ્વરૂપ એનો જે અંત સ્વીકાર ને અનુભવ થયો, એની દ્રષ્ટિમાં એના દ્રષ્ટિના વિષયમાં અને દ્રષ્ટિની પર્યાયમાં ઇન્દ્રિયના વિષયનો ભોગ નથી. ઝીણું બહુ બાપુ મારે ઝીણું ભાઈ. હા સેલ્લે ભાષા તો ભાષા થાદી આવે છે, આવે છે. હા કેમ કે સ્વરૂપ પોતાનું અનિન્દ્રિય છે, એ અનિન્દ્રિય સ્વભાવ ભગવાન આત્મા એની પર્યાયમાં પણ ઇન્દ્રિયના વિષયને ભોગવે એ સ્વરૂપ ક્યાં છે? અજ્ઞાની એની પર્યાયમાં પાંચ ઇન્દ્રિયના વિષયને ભોગવે છે એ પર્યાય બુદ્ધિ વાળો છે, એટલે કે તો મિથ્યા દ્રષ્ટિ છે. આ કુચનભાઈ આવી વાતો છે, ગજબ કામ કર્યું છે. પરમાત્મા ત્રિલોકનાથ ની આ વાણી છે, સંતો એ વાણી દ્વારા જગતને જાહેર કરે છે. સંતો એ વિતરાગતાનો ભોગતા છે એ તો. વિકલ્પ જે આવ્યો છે આ ટીકાનો કરવાનો, એનો એ કરતા નથી ને એનો એ ભોગતા નથી. જેને વિકલ્પથી ભિન્ન પડેલો પ્રભુ દ્રષ્ટિમાં આખો દ્રવ્ય સ્વભાવ જ્યાં આવ્યો, એ ભગવાન આત્માને એની દ્રષ્ટિ અથવા પર્યાય એ રાગની કરતા નથી, તેમ એ રાગના વિષયના ભોગને ભોગતા નથી. વિભાગ સાધન કહ્યું છે ને, શું કહ્યું એ? આયા તો જુદી જ અનંત કાળમાં એને જાણ્યું નથી, અનુભવ્યું નથી, એથી એને આંખનું લાગે, પણ વસ્તુ તો આ છે. અને આ કરે છૂટક્યો છે જન્મ મરણ ટાળવા હોય તો, નહીં તો 84 અવતારમાં મરી જશે. હા હા કહ્યું નતું, અનંત કાળ ગાળ્યો નિગોદમાં. અનાદિ શાંત કાળ અત્યાર સુધીમાં, એક અમુક પામ્યા પછી એની વાત જુદી, પણ એ સિવાય જ્યાં પામ્યો નથી તે પહેલા. અનાદિ શાંત કાળમાં, અનંત કાળ તો જેને નિગોદના દુઃખના ભોગવવા માંડ્યો, અહીંયા તો નારકીના દુઃખનો ક્ષણનો દુઃખ, એક ક્ષણનો દુઃખ પ્રભુ એને ક્રોડો જીભે ને ક્રોડો ભવે ન કહી શકાય, તો એમાં નિગોદનો દુઃખ તો બહુ આકનો છે ભાઈ. સંયોગથી દેખે તો એને નર્કનો દુઃખ વધારે લાગે છે, પણ વિપરીત દ્રષ્ટિ અને વિપરીત પ્રણમની અપેક્ષાએ દેખે તો નિગોદને બહુ દુઃખ છે. શું કહેવું છે કે ઓલી વ્યાખ્યા તો નર્કના દુઃખની કીધી, સમજાણું કાંઈ કે જેના ક્ષણના દુઃખને માટે કરોડો ભોગ ને કરોડો જીભે ન કહેવાય એટલું દુઃખ છે ભાઈ. એથી અનંત ગણો દુઃખ તો નિગોદમાં, કેમ કે જ્ઞાનની પર્યાય ત્યાં અક્ષરને અનંતમે ભાગે રહી ગઈ. વસ્તુ ભલે વસ્તુ પણ છે, પણ પર્યાયમાં અનંતમાં ભાગે પર્યાય રહી ગઈ જ્ઞાનની, એ પર્યાયમાં અલ્પજ્ઞતા એટલું દુઃખ એને છે, કેમ કે આનંદના અનુભવની પર્યાયનો જ્યાં અભાવ છે એને એની પર્યાયમાં અલ્પજ્ઞ પણ નિગોદને છે, એ અનંત દુઃખ છે. દુઃખની વ્યાખ્યા એવી નથી કે આ માથે પ્રહાર પડે છે ને અગ્નિ આવે છે ને તાપ, એ માટે એ વ્યાખ્યા નથી દુઃખની. દુઃખની એ તો નિમિત્તના સંયોગની વ્યાખ્યા છે. દુઃખની વ્યાખ્યા તો આનંદ સ્વરૂપ ભગવાન જેટલો ઊંધો પડે અંદર પર્યાયમાં એટલું દુઃખ છે, એ વ્યાખ્યા છે. સમજાણું કાંઈ? તો નિગોદના જીવમાં પ્રભુ એક શ્વાસમાં 18 ભવ કર્યા, એવા અનંત શ્વાસોમાં અનંતા અનંતા ભવ કર્યા. આહા, એના દુઃખની શું સ્થિતિ કેવી! ત્યાં એ વિકારનો કર્તા પણ છે, પર્યાય પર્યાય વિકારની કર્તા પણ છે, પર્યાય વિકારની ભોગતા પણ છે. આહા, સમજાય છે કાંઈ? એમ અજ્ઞાનીને પણ ભલે પચેન્દ્રિય થયો, સૂક્ષ્મ કંઈક વિશેષ થયો, છતાં એને તીવ્ર અનંતાનું મંદિરનો કષાય એને મિથ્યા તીવ્ર છે. આહા, જ્યાં અનંત અનંત પવિત્ર પ્રભુ પવિત્ર ગુણનો પિંડ, એનો અનાદર કરીને એક રાગના વિકલ્પનો પણ સ્વીકારને આદર કરે છે. એ અનંત 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 ગુણો પવિત્ર ને આનંદ તેનો એ અનાદર કરે છે. આ દુઃખનો માપ શી રીતે કરવું? સમજાણું કાંઈ? એ દુઃખના ઇન્દ્રિયના વિષયો તરફનું વલણ, સમ્યક દ્રષ્ટિને ખસી ગયું છે એમ કે છે. વિભાગ પડી ગયો છે. જેના અતિન્દ્રિય આનંદના ભોગવામાં, જેને ઇન્દ્રિયના વિષયના રાગનો ભોગતા પણ જેને નથી. એને અહીંયા આત્મા અનિંગ ગ્રહણ એટલે ભોગતાની પર્યાયના લિંગ વિનાનો એ અનિંગ ગ્રહણ છે. આવી વાતો છે. જેટલો એ મોટો છે, જેવડો એ મોટો છે, એનો જે અનાદર છે એટલો જ મોટો દુઃખ છે ત્યાં. સમજાણું કાંઈ? અને જે મહાપ્રભુ મોટો છે એના અનુભવમાં આ એ આનંદની પર્યાય ભલે અલ્પ હોય પણ છે, અનંત અપરિમિત આનંદ છે ત્યાં. એ તો બોલે અક્ષય અપેમેમ આવી ગયું બોલી લેવા એ વિચારમાં આવતા આવતા. એ ક્યાં તૈયાર કર્યું તો આવતા આવતા આવે ખરું. જેને ભોગતાના ઇન્દ્રિયના ભોગતાના ભાવથી ભિન્ન ભગવાન આત્મા છે એમ જેને જાણ્યો, એને ઇન્દ્રિયના ભોગતાનો ભાવ એને છે જ નહીં. એનાથી ભિન્ન પડેલો પ્રભુ એને તો અણિન્દ્રિયના પર્યાયનો ભોગતા છે. ભાષા તો હાલી છે બાપા, ભાવ તો કોઈ અલૌકિક છે બાપુ, તો શું કહેવાય? લિંગો દ્વારા એટલે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ એટલે કે વિષયોનો ભોગ જ નથી. એને અહીં આત્મા કહે છે. જેને ઇન્દ્રિયના વિષયમાં મજા મીઠાશ લાગે છે, એ ઇન્દ્રિયના વિષયનો ભોગતા છે તે વિચાર દ્રષ્ટિ છે. આ શું કહ્યું? જેને આ પાંચ ઇન્દ્રિય જળ માટી એના તરફના વલણમાં ભોગનો ભાવ જે થાય છે એ ભોગનો ભાવ અનંત દુઃખરૂપ છે અને એમાં મીઠાશ છે, મને મજા પડે છે. એવો ભાવ તો મિથ્યા દ્રષ્ટિનો છે. બસ અહીંયા ઇન્દ્રિયના વિષયથી ભિન્ન બતાવીને આ બતાવ્યું છે, સમજાણું કાંઈ? જેને ઇન્દ્રિયોના વિષય તરફના ભાવમાં પ્રેમ છે, મીઠાશ છે, ઠીક લાગે છે, એ ભોગતા છે મિથ્યા દ્રષ્ટિ. ઇન્દ્રિયના વિષયનો એ ભોગતા છે મિથ્યા દ્રષ્ટિ. એ આત્મા નહીં, સમજાણું કાંઈ? અહીંયા તો કે છે કે એની મીઠાશ જ્યાં ઉડી ગઈ છે. ઇન્દ્રિય તરફના વિષયની મજા એ મજા ઠીક, એ દશા, એ ભાવ જેને ઉડી ગયો છે એની અહીં વાત લીધી છે. નહીં માલી છે આગળ, નહીં માલી છે આગળ કે જ્ઞાનીને પણ જેટલે અંશે રાગ છે અહીં દ્રષ્ટિ પ્રધાન કથનમાં છે તો આ સમ્યક દર્શનનો વિષય, અગ્નિ તત્વ છે ને, સમ્યક દર્શનનો વિષય છે. સમજાણું કાંઈ? પણ ચરિત્રનો વિષય લઈને પછી પછી લે છે ને હુરતળી નહીં ચરણ યોગમાં. ત્યાં જ્ઞાનીને પણ જેટલો રાગ આવે છે તેનું જ્ઞાન જાણે છે તેટલું પરિણમન મારામાં છે, એ પરિણમૂતિ કરતા એટલું જ્ઞાન જાણે, અને જેટલો રાગનો ભોગતા છે તેટલો હું એને ભોગવું છું એવો મારામાં ધર્મ છે. અહીં દર્શન પ્રધાન કથન છે, સમ્યક દર્શનનો વિષય છે ના, સમજાણું કે? પણ જ્યાં દર્શન સાથે થયેલું જ્ઞાન, એ જ્ઞાન તો સમય સમયની વિકૃત અવસ્થા, એ પણ સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન એને જાણે વિકૃત અવસ્થા મારી છે, મારામાં છે, તેનો હું પરિણમો છું કરતા છું. અને જેટલે અંશે રાગ થયો છે તેનો ભોગતા પણ હું છું. પરની આરે શું સંબંધ છે? પર વસ્તુ પર તો ભિન્ન તદ્દન છે, એની પર્યાય પર્યાયમાં જેટલો હરખરોકનો વિષય વેદન છે એનો હું ભોગતા છું એમ જ્ઞાનથી જાણે છે. પણ અહીંયા તો દ્રષ્ટિના વિષયની જ્ઞેય તત્વ છે, એ જ્ઞેય એટલે આત્મજ્ઞેય કેવું છે? સમજાણું કાંઈ? જ્ઞેય તત્વ છે ને, તો આત્મજ્ઞેય કેવું છે? એ આવ્યું ને ત્યાં 102 ગાથામાં, કે ભાઈ રાગનો ઉત્પત્તિનો ક્ષણ કાળ છે, અહીંથી એનામાં થાય છે. હવે દર્શન વિશ્વના કાળ વખતમાં દર્શનનો અધિકાર છે, છતાં ત્યાં લીધું. સમજાણું કાંઈ જ્ઞાનીને પણ જે રાગ થાય છે તેનો એ જન્મ ક્ષણ ઉત્પત્તિનો કાળ છે. કર્મને લઈને નહીં, દ્રવગુણને લઈને નહીં. અરે આવી વાત, પર્યાયમાં જ એવી ઉત્પત્તિનો એ કાળ છે, ઉત્પત્તિ થાય છે. એને ત્યાં એમ કીધું કે જન્મ ક્ષણ છે, માટે ઉત્પન્ન થાય છે. મહિના અધિકારમાં કહ્યું કે રાગનો એટલું એને વેદન છે, પણ ભોગતા છે. આય કે છે કે ઇન્દ્રિયના વિષય તરફનો રાગ એનો આત્મા કરતા નથી ને એનો ભોગતા નથી. અરે આવી વાત કંધાય, આ એવો વિષય છે બાપુ. જ્યાં જ્યાં જે જે યુગ છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આશ્રય આત્માથી જ નહીં આવે છે ને શિબંધમાં. કે છે કે આત્મા એને અમે કહીએ, જ્ઞેય એને કહીએ. આત્મા જ્ઞેય છે, જ્ઞાનમાં જણાવવા લાયક, એને અમે આત્મા કહીએ. કે એને રાગનો કણ ઉત્પન્ન થાય કે ના, એને રાગ છે જ નહીં. આત્મા જેને જાણ્યો ને આત્મા જેને કહીએ, એને તો આનંદ ને જ્ઞાનની પર્યાયનું પરિણમન છે. સમજાણું કાંઈ. અને જેને રાગનો ભોગતા પણ ત્યાં દેખાય છે કે ના, રાગને ભોગવાનો ભાવ એ આત્મા નહીં. સમજાણું કાંઈ. એ આત્મા જ્ઞેય જ્ઞાનમાં જાણવા લાયક જે જ્ઞેય, એ આત્મા ઇન્દ્રિયના વિષયને ભોગતો છે જ નહીં. હરિભાઈ આવી વાતો છે, દુનિયાથી જુદી જાત છે. આ તો ધીરાના કામ છે. જેને લિંગો દ્વારા એટલે ઇન્દ્રિયો દ્વારા, લિંગ નોર્થ ઇન્દ્રિય થયું. હવે ગ્રહણ એટલે વિષયનો ઉભો, ગ્રહણ એટલે વિષયોનો ઉપભોગ નથી. આત્મા એને કહીએ ને આત્મા જાણ્યો એને કહીએ કે જેને વિષયનો ભોગ જ નથી. એ બધું જ્ઞાનમાં પર તરીકે જ્ઞેય તરીકે જાય છે. પોતામાં ભોગતા ને રાગ કરતા પણ એ આત્માને નથી. ગ્રહણ એટલે વિષયોનો ઉપભોગ નથી. જેને પરમાત્મા પ્રત્યે પ્રેમ થયો ને જ્યાં સ્વીકાર થયો, એને વિષયોના ભોગના રાગનો પ્રેમ ઉડી ગયો. તો પ્રેમ ઉડી ગયો તો એનો ભોગ થાય છે નહીં. સમજાણું કાંઈ. આવી વાતો છે. જીનવરનો માર્ગ કોઈ અલૌકિક છે બાપુ, અને એ સિવાય ક્યાંય છે નહીં. પોતે છે ને જીન સ્વરૂપ, ભગવાન પોતે આત્મા જીન સ્વરૂપ છે. ઘટ ઘટ યંતર જીન વસે, ઘટ ઘટ યંતર જૈન. આ મત મદિરા કે પાનસો મતવાલા સમજે ન, પોતાના મતના ગાંડમાં ઘેલા થઈ ગયેલા પાગલ. આ રાગને હું કરું છું, શરીરની ક્રિયા કરું છું, પરદ્રવ્યનું બિલકુલ કરતા પણ હું નથી એમ નહીં. આવ્યું થોડું હમણાં ઉડામાં સમજ્ઞા, એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ ન કરે, રંચ માત્ર ન કરે, બિલકુલ જૂઠી વાત છે. એ પંડિતજી આ તો કે છે કે પરદ્રવ્યનો કરતા ભૂગતા તો નહીં. આ ભગવાન તારી વાત, એમ શક્તિનું તારા શક્તિમાં તો પ્રભુ સર્વજ્ઞ સ્વભાવ પીડ્યો છે ને, એ સર્વજ્ઞ સ્વભાવ શું કરે પર્યાયમાં. રાગ થાય રાગનો ભોગતા થાય એને તો જાણે, હું એનો કરતા ને હું એનો ભોગતા એ આત્માના જ્ઞાનમાં અને પર્યાયમાં પણ નથી. હવે આવું ઝીણું પડે એટલે માણસને મીર ન ખાય, એટલે ભાઈ એકાંત છે, એકાંત છે, રાડ્યું પાડે બનો પાડો. વળી બીજે સ્થાને કે કરતા ભોગતા છે, આ કે કરતા ભોગતા નથી, એ દ્રષ્ટિના અને દ્રષ્ટિનો વિષય છે, એ તદ્દન નિર્વિકલ્પ છે. દ્રષ્ટિ પોતે નિર્વિકલ્પ છે અને એનો વિષય નિર્વિકલ અભેદ છે, એટલે દ્રષ્ટિ અભેદ સિવાય બીજાને સ્વીકારતી નથી. જ્યાં ભેદને સ્વીકારતી નથી તો રાગના કરવા અને ભોગવા પણ તો ત્યાં સ્વીકાર છે જ ક્યાં. ચંદ્ર હા 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 સમ્યક દ્રષ્ટિ છનુ હજારી સ્ત્રી. તેના પ્રત્યેનો રાગ પણ દેખાય પણ કે છે કે આત્મા માં એ નથી થતું, પર્યાયમાં થતું નથી, પરમાં થાય છે તેને જાણે છે. પરતત્વ છે એ ભોગવાનું તત્વ અને કરવાનું તત્વ, એ પરતત્વ છે, આત્મતત્વ નહીં. નીકળે અને એની છે જ નહીં, એના વસ્તુનો સ્વભાવમાં નથી ને એની સમ્યક પર્યાયમાં પણ એ નથી. પર્યાય રાગની કરતા ષટકારકનું પિંડમન છે એની પર્યાયમાં, પણ કોને, જેને તેની ઉપર પર્યાય દ્રષ્ટિ છે તેને, એ તો મીઠા દ્રષ્ટિ છે કે અહીં તો હજી વિકારની પર્યાય કર્મ કરાવે અને વિકારની કર્મની પર્યાય કર્મ વિકાર કરાવે, કર્મની પર્યાય ભોગવાનું કે કરવા. એ આવે છે લખાણમાં સમીસા સંકીર્તિને કર્મનું જોરાવર છે, બહુ જોરીથી જે રાગ થાય છે એમ આવે છે ને, એનો અર્થ કે પોતાને કરવાનો ભાવ પ્રેમ નથી, રૂચિમાં તે નથી. રૂચિમાં તો પોહાણ પ્રભુ આત્માનું છે, એથી એને રાગ થાય છે, એ કર્મના જોરાવરથી થાય એમ ત્યાં કહેવામાં આવ્યું. કર્મથી થયું નથી. અને ઈષ્ટ ઉપદેશ પણ ત્યાં જ આવ્યું, કસવી જીવ બળ્યો કસવી કર્મ બળ્યો એવું આવે છે. કઈ અપેક્ષા એ કઈ છે? વિકત ભાવ છે, ભાવકર્મ છે, એનું જોર છે એમ કહ્યું. અને આમ આત્મા તરફના જ્યાં જોર વાળું છે ત્યાં આત્મબળિયો છે. હા હા, પર્યાયના જોરવાળો ભાવ પણ છે અજ્ઞાનીને, ત્યારે એક વિકારનો જોર પણ છે એમ જણાવ્યું. પણ અહીં તો એને કાઢી નાખ્યું. જ્ઞેય અધિકાર ને સમ્યક દર્શન અધિકાર છે. પહેલો અધિકાર જ્ઞાન અધિકાર છે, બીજો અધિકાર સમ્યક દર્શન અધિકાર છે, જયસન આચાર્યની ટીકામાં આવે છે. ત્રીજો અધિકાર ચરણા નિયમનો છે. હા હા, ઓહો હો, બીજું વાતું છે ને એના સંતો અહીં આઈ કે એના સંતો નયનમાં પાછું કરતા બોલતા કે છે. હા, આવું અનેકાન સદવાદ માર્ગ કઈ અપેક્ષાથી કહ્યું છે તેને ન સમજતા એકાંતાની જાય તો એવું શું એમ નથી સમજાણું. કાય અહીં તો કે છે કે સમ્યક આત્મા એટલે કે જેને આત્મા દ્રષ્ટિમાં આવ્યો છે તે રાગનો કરતા ને રાગનો ભોગતા ઇન્દ્રિયના વિષયનો નથી. હા હા, ત્યારે એટલે તો પછી એને રાગે નથી ને ભોગતા પણ અનુભાવે નથી. કઈ અપેક્ષા છે ભાઈ? અહીં તો દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય આત્મા જ્ઞેય પરિપૂર્ણ પ્રભુ. એનો જે અંતરમાં સ્વીકાર ને પ્રેમ થયો, એને રાગના કરવાને ભોગવાના પ્રેમ ઉડી ગયા. એ અપેક્ષા એ તેને કરતા ને ભોગતા નથી એમ કહ્યું છે. સમજાણું કાંઈ? ભય પ્રકૃતિમાં આવ્યું તું નહીં, જ્ઞાનીને ભય નથી. પણ અર્થમાં આવ્યું હતું કે ચારિત્રમોના નિમિત્તથી એને ભય થાય, છતાંય ભયને પોતાનો જાણતો નથી પર બિન જાણે પોતાને. અને એને ભય સ્વરૂપ ખંડાનંદ પ્રભુ છે તેમાંથી ચૂત થવું એવો ભય નથી. કઈ અપેક્ષા એ કઈ કે ભય તો અથિરતા થાય છે કીધું ને. તો બ્રેક બ્રેક હોય, સમકીતિ હોય, ક્ષાઈ કીધું ને શ્રેણી રાજા. હા હા, આત્મામાં કરતા ભોગતા નથી તો ત્યાં ઝેર કેમ પીધું? ઘરને ઝેર પીવાયું છે. હા હા, એવો એને ભાવ આવ્યો ઝેર. હીરો હીરો ચૂસો બે છૂટી ગયો ક્ષાય સમજીતી. પણ તે ભાવને અહીંયા ગૌણ કરીને દ્રષ્ટિનો વિષય અને દ્રષ્ટિમાં એ વિષય નથી એમ કહીને ભગવાન આત્મા તે રાગનો કરતા અને ભોગતા નથી. આ હા, પણ જયારે એને પર્યાય એની છે ને એના માં થાય છે ને એના દોષથી થાય છે એમ જયારે સિદ્ધ કરવું હોય, સમજાણું કાંઈ? કોણ એવી? હા ઠીક, કેમ કે આંખ કાચી થઈ ગઈ? હા હા હા, પ્રભુની લીલા તો જો. ઈશ્વર એવો પ્રભુ પોતે હો. હા હા, કોઈ કહે લીલા રે લીલા અલખતણી લખપુરે મન આશ આવે છે ને આનંદની આવે. એ કોઈ ઈશ્વરની લીલા નથી પ્રભુ, તારી તારી લીલા છે. જ્યાં દ્રષ્ટિના વિષયમાં ભગવાનને પ્રતીતમાં લીધો. એને ધર્મીને રાગનું કરવું ને રાગનું ભોગવવું, ઇન્દ્રિયના વિષયના કરે ને ઇન્દ્રિયના વિષયને ભોગવે એ આત્મામાં નથી, માટે સંકિતને નથી. સમજાણું કાંઈ? આવ્યું અનિંગણ છે. આ રીતે આત્મા વિષયોનો ઉપભોગતા નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. અલિંગ ગ્રહણ, ત્રણ છ અક્ષરમાંથી આવો એક ભાવ નીકળે છે. છ અક્ષરનો ભાવ, એના 20 અર્થ તો કે શું કે છે, એમાં એક અર્થ આવો પણ નીકળે છે એમાંથી. આવી વાતો છે ભાઈ. આ એકલી કથા હું વાંચે, દ્રવ્યાની યોગની દ્રષ્ટિ વિના કથાનું યોગ ને ચરણાનું યોગમાં કઈ અપેક્ષા કયું છે એને ઘડ નહીં બે. ભાઈ એમ કહ્યું છે ને, મોક્ષ મારું કહ્યું છે. દ્રવ્યાની યોગ તત્વ, દ્રવ્ય એટલે વસ્તુ, એનો અનુયોગ, એનું જ્ઞાન, એની વાસ્તવિક જ્ઞાન વિના એ ચરણાનું યોગમાં આમ કહ્યું છે, કરણાનું યોગમાં આમ કહ્યું, કથાનું યોગમાં એમ કહીએ, બધાના ભાવોની અપેક્ષાઓ દ્રવ્યના જ્ઞાન વિના કોઈ બીજી અપેક્ષા એને હાથી નહીં લાગુ પડે. હા, નહીં સમજાય એને. હા હા હા, ચરણાનું યોગમાં તો એમ આવે, વ્રત કરવા, વ્રતને નિર્વિચાર પાળવા, લ્યો વ્રત રાખજે. પણ એ તો જણાવ્યું છે કે એ વખતે રાગ છે અને રાગનો ભાવ એને હોય છે એટલું જ્ઞાન કરે છે. વ્યવહાર નયનો વિષય છે એમ સિદ્ધ કર્યું છે. વ્રત નહીં તો વ્રતના પરિણામ તો આશ્રવ છે. એ જીવ તત્વ આશ્રવ ને કરે તો બને નહીં, તેમ પર્યાય પણ નિર્મળ છે એ આશ્રવ ને કરે એ બને નહીં. સંવર્ણેન્દ્રની જે પર્યાય છે શુદ્ધ, દ્રવ્યને આશ્રય થયેલી શુદ્ધ, એ પણ આશ્રવ ને કરે નહીં, આશ્રવ ને ભોગવે નહીં. આ પણ પર્યાયમાં થાય છે તેટલું જ્ઞાન કરાવવા, વ્રતને પાળો નથી ચાર ટાળો એવી વાત કરી છે. હવે આટલી બધી કેટલી અપેક્ષાઓ. એ 12 બોલ થયો, 13 લિંગ દ્વારા એટલે મન ને ઇન્દ્રિય વગેરે, લક્ષણ દ્વારા મન ને ઇન્દ્રિય દ્વારા, ગ્રહણ એટલે જીવત્વને ધારણ કરી રાખવું. આ હા હા, લોકો કે છે ને, જીવો ને જીવા દો, ભગવાન મહાવીર નો સંદેશ ભરા જ પડે બીજા કે હા, જીવો ને જીવા દો. અરે મનને ઇન્દ્રિયનું જીવન એ જીવન જ જીવનું નથી. હા હા, સમજાણું કાંઈ? એમાં તો ટીકા કરી સાહી નહીં, એ તો જીવો ને જીવાજો ને ખોટી વાત થવાય, એ તો અંગ્રેજીનું છે. કે અહીં શું કે જુઓ, મન ને ઇન્દ્રિય વગેરે એટલે પાંચ ઇન્દ્રિય ને મન, લક્ષણ દ્વારા ગ્રહણ એટલે જીવત્વને ધારણ કરવું, જીવને જીવપણું મનને ઇન્દ્રિયથી ધારણ કરવું એવું એમાં છે નહીં. આ આત્મામાં એ છે જ નહીં. આ સમજાણું કાંઈ? મનને ઇન્દ્રિય દ્વારા જીવ જીવે એટલે કે દસ ભાવ પ્રાણથી, ભલે અશુદ્ધ ભાવ પ્રાણ, દસ જડથી તો નહીં, પણ અશુદ્ધ ભાવ પ્રાણથી જીવે, જીવત્વ એ વસમાં નથી. સમજાણું કાંઈ? આ તો હવે હવે જણાય એવું છે બાપુ. આ કઈ લિંગ દ્વારા એટલે મન ને ઇન્દ્રિય થઈ ને, ઇન્દ્રિય પાંચ ને મન તેમાં આવી ગયું, મન વચન ને કાયા ને પાંચ ઇન્દ્રિય શ્વાસ ને આયુષ બધું એમ આવી જાય છે. એ દ્વારા લક્ષણ એટલે જીવત્વને ધારણ કરવું, જીવને જીવપણું એના વડે ધારણ કરવું એ વસ્તુમાં નથી. આવી વાત. આ જળ પાંચ ઇન્દ્રિયો અને મન વચન ને કયા આઠ, અને આયુષ ને શ્વાસ દસ. એ દસ પ્રાણ, દસ પ્રાણથી તો જીવ જીવે નહીં, એનું જીવન જ નહીં, પણ ભાવ દસ પ્રાણથી જીવવું એ પણ એનું જીવન નહીં. એની મેં વાંચે કઈ બે એવું નથી ને અંદર રાણીને સાંભળ્યું છે, હવે આપણે વાંચીએ ને ખંડવા જઈને બેસીને ધમધમભાઈ જેની વાત બહુ. કે છે કે મનમાં મન વચન કયા બધું નહીં, મૂળ તો જે મન જ્યાં લીધું છે ત્યાં પછી વચન કયા તો થોડું નિમિત્ત, અને જીવતર ઇન્દ્રિય લીધી ત્યાં આવી સંસ્થાત ભાઈ. એ ભાવની યોગ્યતા જે છે અંદર, પાંચ ઇન્દ્રિયની યોગ્યતા, મનની યોગ્યતા, શ્વાસને થવાની યોગ્યતા અને આયુષ છે એ પ્રમાણે રહેવાની યોગ્યતા, એમ એ જીવન જીવમાં નથી. છે લિંગ દ્વારા એટલે મન અને ઇન્દ્રિય વિશે લક્ષણ દ્વારા ગ્રહણ એટલે જીવત્વને ધારણ રાખવું, જેને નથી જેને એટલે આત્માને નથી. મનને ઇન્દ્રિયથી જીવનું જીવન એ આત્માને નથી, એની ટીકા થઈ જાય એની, કે એ લોકો જીવન જીવનની ટીકા કરે ખોટી. પણ ભાઈ તને ખબર નથી બાપુ, એ જીવન જીવન તું તો દસ પ્રાણ ના બાર ની વાતો કરે, એ વસ્તુ છે જ નહીં. અહીં તો જીવનું જીવન જીવત્વ શક્તિ જે કીધી પહેલી, જીવત્વ નામનો આત્મામાં એ ગુણ છે, શક્તિ છે, જેને કારણે ચાર પ્રાણ જ્ઞાન દર્શન આનંદ અને વીર્ય એવા જે મુખ્ય દસ ચાર પ્રાણ, એનાથી તે જીવ જીવે છે. સમજાણું કાંઈ? સમજાય છે માકાંતિભાઈ? અંદર અંતર જ્ઞાન પ્રાણ, આનંદ પ્રાણ, દર્શન પ્રાણ, વીર્ય પ્રાણ, ત્રિકાળ, એની પર્યાયના પ્રાણથી તે જીવે છે. જીવનું જીવતરનું ટકમું એ ભાવ પ્રાણની પ્રણતિથી તેનું ટકમું છે. એને આ પાંચ ઇન્દ્રિય મન ને તો જડ છે, માટી આપો, એના પ્રાણથી જીવ જીવી નથી રહ્યો. પણ જેને અમે આત્મા કે છે જ્ઞેય કહીએ, એ ભાવ દસ પ્રાણ જે અશુદ્ધ છે એનાથી પણ એ જીવી રહ્યો છે, એ આત્મા નહીં. કેટલી વાત કહેવા, પ્રભુ તારો આત્મા કેવડો છે તને ખબર નથી કે અનંત આનંદ આનંદ સચિદાનંદ પ્રભુ સાત શાશ્વત, તેના ગુણો ધર્મો શાશ્વત, એના જીવનને જીવવાની પર્યાયમાં પ્રાણ જ્ઞાન દર્શન અને આનંદના પ્રાણ આવે પર્યાય, આ હા હા એ જીવનો જીવતર છે. બોલ્યા મને નથી આવતું ને ગાયનમાં, નેમ ના થે જીવન તારું જીવન તારું જીવન જીવી જાણ્યું નેમ ના થે જીવન, ભક્તિમાં આવે છે જીવી જાણ્યું નેમ ના થે જીવન, એ કયું જીવન? અંદર આત્મા આનંદ ને જ્ઞાન નો દરિયો સમુદ્ર, એના પર્યાયમાં એના જીવને ટકી રહ્યો છે. એના જીવે જીવનું જીવન નેમનાર ભગવાને ગાયું. આ જીવી જાણ્યું નેમ નાથે જીવન, ત્યાં પ્રાણથી જીવી જાય એમ કે, પણ એ આત્મા એ આત્મા જ નહીં એમ કે જાય તો. આ ભગવાન પવિત્ર નિર્વિકારી ગુણોનો સાગર દરિયો ભગવાન અંદર છે. આહા સહેજી સમુદ્ર ઉલસ્યો જેમાં રતન તણાણા જાય, ભાગવાન કર વાવરે એની મોતીએ મૂઠિયું ભરાય, એમ રતન અનંત રતન ભર્યા છે ભગવાનમાં. આ દેવ દેવ શક્તિનો ધરનાર ભગવાન, એ દેવ શક્તિના પરિણમનથી જીવે તેને જીવ જીવનું જીવન કહેવામાં આવે છે. સમજાણું કઈ જીણું તો છે ભાઈ, એ માર્ગ જ એવો છે બાપા, એ નિર્વિકર માર્ગ છે પ્રભુ. આ પર્યાયમાં નિર્વિકર દર્શન જ્ઞાન ચારિત્ર એની પર્યાય છે. એના જીવનથી જીવે તે જીવ જીવો ગણાય, શરીરના પ્રાણથી આયુષ આટલું રહ્યું 870, એ જીવો એ તો દેહની સ્થિતિની વાત થઈ. અને અંદર અંદર પાંચ ઇન્દ્રિયને મન વચન કાયની યોગ્યતા જે પર્યાયમાં છે, એ પણ પર્યાય દ્રષ્ટિના વિષયમાં એ આવે છે. સમજાણું કાંઈ પર્યાય દ્રષ્ટિ એટલે મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દર્શનના વિષયમાં એ આવતો નથી. આ એ તો ભગવાન જ્ઞેય સંકેત અધિકાર છે ને. હા હા આચાર્યો જે કામ કર્યા છે ને ગજુ, હવે તો 2000 વર્ષ પહેલા તો એ થઈ ગયા કુમકુંડ આચાર, પણ 1000 વર્ષ પહેલા અમૃતચંદ્ર આચાર આ એની ટીકા કરે છે, એના પેટ ખોલે છે. 1000 વર્ષને આતરે થયેલા સંતો સંતોના કહેવાના આશયને પેટ ખોલે છે કે આ હા કે કેવું છે તો અનિંગ્રાય, અલિંગરાય તો કેવું છે આચારને, ભગવંત કુનકુંડાચાર્યને અલિંગરાય કેવું છે, છતાં અલિંગ ગ્રહણ કેમ કર્યું કેમ કર્યું? આ હા 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 કે એમાંથી અનેક અર્થો નીકળે છે માટે અલિંગ ગ્રહણ કર્યું. હા હા હે પેટમાંથી કાઢ્યું. હા હા દૂધના ગાયોને ભેંસના આવમાં દૂધ હોય એ આમ ઓળખી ભાઈ ખેંચીને કાઢે, અંદર અંદર હોય કાઢે કે નહીં? એમ ભાવ પાઠના ભાવમાં ઊંડપને ગંભીરતા ભરી છે એ તર્ક વળી કરીને કાઢીને ફૂલેની વાત કરે છે. સમજાણું કાંઈ? આ એક બાજુ કહે કે સમ્યક દ્રષ્ટિ જીન પ્રતિમા ને જીન સરખી માને. આવે છે બનારસીદાસ, જીન પ્રતિમા જીન સારખી. બેન ભાવ કાંઈ નહી, જીન પ્રતિમા નિક્ષેપ વસ્તુ છે ને, એને નિમિત્ત તરીકે છે, સામે એ વસ્તુ અનાદિની છે એમ સિદ્ધ કર્યું. પણ તેના તરફના વલણનો રાગ છે એ એનામાં છે, એનું કર્તૃત્વ છે પર્યાયમાં, ભોગતા પણ છે એ પણ સિદ્ધ કર્યું. અહીંયા તો આત્માનો જ્ઞેય પણ છે એમાં એ નથી એમ સિદ્ધ કર્યું. સમજાણું કાંઈ? હવે આવો ઉપદેશ હું કહે બમા, આખો દી પૈસાને રળવામાં પડ્યો હોય એને આ વાત. હા હા, હે અંદર પડી છે, મમતા તો પડી છે ને. છોકરા હાથમાં ધ્યાન રાખે છે, છોકરાની હાથમાં એનું ધ્યાન હોય, પડાય હાથમાં હોય, પડાય ભલે ઉડે પણ દોરો હાથમાં હોય. શેઠિયાઓને બધું હાથમાં રાખે, હા કાગળ બાગળ આવે શું કરો તો બધું ધ્યાન હોય ને ભાઈ. એ તે એને છોકરા મૂકવાનું ધ્યાન રાખીએ ને જાય છે એના હરખું હાલે માં ક્યાંય કઈ નિવૃત્તિ રહે. આ તો દર્શન તરીકે બધે એમ છે બાપા. આંખે છે લિંગ દ્વારા, એટલે કે મન ને ઇન્દ્રિય દ્વારા વગેરે વગેરે ને બધું આવ્યું. મન વચન ને કાયા શ્વાસ આયુષ ને પાંચ ઇન્દ્રિય, એ ભાવ પ્રાણ ને દસ પ્રાણ જળ. એને ગ્રહણ એટલે જીવત્વને ધારણ કરી રાખવું, આત્માનું આત્માપણું ધારી રાખવું એ ઇન્દ્રિયને મન દ્વારા એ જેનામાં નથી. અરે એ વાત સાંભળવા મળે નહીં, એ ક્યારે અંદરમાં ઉતરે ને ક્યારે એને રૂચિ કરીને પ્રણમે. આ આવી મોંઘી દુચી થઈ ગઈ, પૈસા ને બાયડી છોકરા મળવા તો હોંગા છે. સમજાણું કાંઈ? હે એ કહ્યું ને, એ અહીંયા આવ્યું છે અંદર, આવ્યું છું અંદર ભેગું, કે આત્મા પ્રાપ્ત કરવો દુર્લભ છે અને વસ્તુ થવી મળવી એ તો સુલભ છે, કારણ કે પુણ્ય લઈને મળે છે. એમ કે અને એક બાજુ કહે કે આ વસ્તુ પ્રાપ્ત કરવી દુર્લભ છે એમ કીધું, પૈસા પ્રાપ્ત કરવા દુર્લભ છે, કેમ કે પુણ્ય વિના મળે એની માટે દુર્લભ છે, અને આત્મા પ્રાપ્ત કરવો સુલભ છે, કેમ કે પોતાના પુરુષાર્થ થાય માટે સુલભ છે. સમજાણું કાંઈ? અરે આવી વાતો હોવી આ એને નથી અલિંગણ છે. એ રીતે આત્મા શુક્ર ને આત્મને અનુવિધાય છે ને, એટલે સ્ત્રીનો ઋતુનો લોહી અને પુરુષનો વીર્ય એનાથી ઉત્પન્ન થાય એવો આત્મા નથી. એ તો જળ ને ઉત્પન્ન છે. આ છે આ રીતે આત્મા શુક્ર એટલે વીર્ય, આર્ત એટલે લોહીનું બિંદુ, એના અનુવિધાય એને અનુસરીને થનારો નથી, એ તો આનંદ ને જ્ઞાનાનંદને અનુસરીને થનારો છે. વિશેષ કેશી.